मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मता अगाध। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मता अगाध। कबीर साहेब नी आ साखी अपने आ रीते गाइए। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। मन मुरीद संसार है, गुरु मरीद कोई साध। जो माने गुरु बचन को, ताको मतायगाद। जो माने गुरु बचन को, ताको मतायगाद। ताको मतायगाद। कबीर साहेब आपने साधनाना मार्गे, आध्यात्मिक मार्गे आगळ वधवा माटे धीमे धीमे सुंदर मार्गदर्शन आपी रहेला छे। आ साखीमां कबीर साहेब कहे छे के मन मुरीद संसार है। मुरीद एटले शिष्य, गुलाम। आखो संसार मननो गुलाम छे। आखी दुनियामां बधाज मनना गुलाम थईने जीवे छे। पण कोई विरल पुरुष ज मन ऊपर संयम स्थापित करे, मन ऊपर पोतानो काबू स्थापित करे, एवा भाग्ये ज कोई माणस आ दुनिया अपने नजरे पड़े छे। बाकी घणे भागे तो मननी गुलामी ज बधा भोगवे छे। गुरु मरीद कोई साध। गुरु एटले अहीं पंचमहाभूतना शरीरधारी गुरुनी वात नथी करता कवि साहेब। गुरु एटले आत्मा। अपना उपनिषदों में आत्मा वै गुरु हु, आत्मा तेज गुरु एवं कहेवामां आव्युं छे। ते कबीर साहेबे अहीं पोतानी साखीमां स्पष्ट कर्युं छे के जे आत्मा छे तेज गुरु छे। गुरु मरीद कोई साध। मननी गुलामी करनारा तो घणा बधा छे संसारमां, पण आत्मानी गुलामी करनारा तो कोई साधु ज होय, कोई विरल पुरुष ज होय। एटले मनने मानवावाळा बधा छे, आत्माने मानवावाळा भाग्ये ज कोई होय छे। आ आध्यात्मिक मार्गे धीमे धीमे अपना मन ने वाळवानुं छे। मन संसारना भोग उपभोगमां, पदार्थोनी प्राप्तिमां संलग्न रहेलुं छे, एमां ज रत रहेलुं छे। ए मनने अपने धीमे धीमे संसारमांथी खेंचीने, संसारमांथी बहार काढीने, संसारमां रह्या रह्या अपना शरीरमां रहेला जे आत्मा छे કે આત્મા તરફ એ મનને આપણે વાળવાનું છે. કબીર સાહેબ એને જ આધ્યાત્મિક માર્ગ કહે છે. જીવનનો ઉદ્દેશ પણ એ જ હોવો જોઈએ એવું પોતે માને છે. એટલે કહે છે કે મન મુરીદ સંસાર હે ગુરુ મરીદ કોઈ સાધ. આત્મા તરફ ગતિ કરનારા બહુ જ વિરલ પુરુષો હોય છે, બાકી ઘણે ભાગે સંસારમાં મનની ગુલામી ભોગવનારા બધા હોય છે. જો માને ગુરુ વચન કો તાકો મતા આઘાત. જે આત્માની વાણી સાંભળે છે, આત્માનો અવાજ સાંભળે છે, આત્માનું અનુશાસન પર ચલવે છે, મનનું શાસન નહીં પણ આત્માનું શાસન જેના ઉપર ચાલે છે, આત્માના અવાજ ઉપર તે પોતાના ડગલા ભરે છે, આત્મા કહે તે પ્રમાણે, આત્મા પ્રેરણા કરે તે પ્રમાણે તે વ્યક્તિ ધીમે ધીમે ચાલે છે, તે વ્યક્તિને માટે કબીર સાહેબ કહે છે કે જો માને ગુરુ વચન કો તાકો મતા અગાધ. તેની બુદ્ધિ અગાધ કહેવાય છે, તેની બુદ્ધિ ખીલેલી કહેવાય છે, તેની બુદ્ધિ સ્થિર કહેવાય છે, તેની બુદ્ધિ વિશાળ કહેવાય છે. તો સાધનાના માર્ગે આગળ વધવા માટે કબીર સાહેબ આપણને મન તરફ વાળે છે કે ભાઈ મન ઉપર કાબુ મેળવવો જોઈશે, મન ઉપર સંયમ સ્થાપિત કરવો જોઈશે, મનની ગુલામી ભોગવતા ભોગવતા આત્મા તરફ નહીં જઈ શકાય, પરમાત્માનું દર્શન નહીં કરી શકાય. કબીર સાહેબ આ સાખીમાં આપણને આર્કત રીતે એ પણ સૂચવી રહેલા છે. મન મુરીદ સંસાર હે ગુરુ મુરીદ કોઈ સાધ. એટલે સાધ એટલે સાધના કરવી પડશે, મનને વાળવા માટે પણ મહેનત કરવી પડશે, સાધના કરવી પડશે. સાધના કરે તે સાધુ, અને સાધના કરીને મનને આત્મલીન બનાવવાનું એ જ આધ્યાત્મિકતા છે, બીજી કોઈ આધ્યાત્મિકતા નથી. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિબાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિબાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિવાર. જુવા ચોરી મુખબીરી વ્યાજ ઘૂસ પરનાર. જો ચાહે દીદાર કો એતી બસ્તુ નિવાર. એતી બસ્તુ નિવાર. એતી બસ્તુ નિવાર. કબીર સાહેબ મનની અંદર રહેલા જે દુર્ગુણો તે તરફ આપણું લક્ષ ખેંચે છે. જો જીવ પ્રભુના દર્શન કરવા ઈચ્છતો હોય તો તેણે પોતાના મનને પવિત્ર બનાવવું પડશે, સ્વચ્છ બનાવવું પડશે, સદગુણોથી સભર બનાવવું પડશે. મન મેલું હોય તો પરમાત્મા આપણા શરીરની અંદર રહેલા હોવા છતાં આપણને દર્શન દેતા નથી, આપણને કોઈ અનુભવ કરાવતા નથી. એટલે અહીંયા આ સાખીમાં કબીર સાહેબ બહુ સ્પષ્ટ કહે છે કે જો ચાહે દીદાર કો, જો તું પરમાત્માના દર્શન કરવા ઈચ્છતો હોય તો જ તારે તારા મનને ચોખ્ખું બનાવવું પડશે, મનની અંદર ઘણી બધી વૃત્તિઓ રહેલી છે, જુગાર, ચોરી, મુખબીરી એટલે જાસૂસી, જાસૂસી વૃત્તિ, વ્યાજ વટું કરવાનો મન, પછી લાંચ રૂશ્વત, ઘૂસ એટલે લાંચ રૂશ્વત, લાંચ રૂશ્વતની અંદર પણ મન સપડાઈ જાય છે, અને પરનાર પારકી સ્ત્રીઓમાં મોહિત થઈ જાય છે. આટલી વસ્તુથી તારા મનને તારે દૂર રાખવું પડશે. હે જીવ, જો તું પરમાત્માનો દર્શન કરવા ઈચ્છતો હોય તો તારે આટલી વસ્તુથી દૂર રહેવું પડશે. જુવા, ચોરી, મુખબીરી, વ્યાજ, ઘૂસ, પરનાર, જો ચાહે દીદાર કો એતી વસ્તુ નિવાર. મનની અંદર આ બધા દુર્ગુણો રહેલા છે. મનમાં મોહ થાય પરસ્ત્રીને જોઈને તો પછી પરમાત્માને ભૂલી જવાય. મનમાં કોઈ વસ્તુની પ્રાપ્તિની ઝંખના જાગે તો તે મેળવવા માટે માણસ લાલાયિત બની જાય છે, લાલચુ બની જાય છે. ખુરશી મેળવવી હોય તો લાંચ આપતો થઈ જાય છે. પ્રતિષ્ઠા જમાવવી હોય તો લાંચ આપતો થઈ જાય છે, અને પોતે લાંચ લેતો પણ થઈ જાય છે. તો મનની આ બધી વૃત્તિઓ પર કાબુ મેળવવો પડશે. વ્યાજવટું પણ માણસને ભગવાનના દર્શન નહીં કરવા દે. $1,000 વ્યાજે આપેલા હોય અને 4% વ્યાજ લેવાનું હોય તે એને પસંદ નથી પડતું. એ તો પરિસ્થિતિનો ગેરલાભ લેવા માટે વ્યાજ 15% લેવા ઈચ્છે છે, 20% લેવા ઈચ્છે છે. આ ફિલ્મ લાઈનમાં માણસ જે વ્યાજવટનો ધંધો કરે છે તે તો બહુ ભયાનક ધંધો છે. 100 રૂપિયા વ્યાજે ભારતમાં ફિલ્મ લાઈનમાં કોઈ લે તો એ 100 રૂપિયાનું વ્યાજ 1 મહિનાનું 4 રૂપિયા થઈ જાય, એટલે 96 રૂપિયા એને આપે, અને 1 મહિનામાં એને પાછા 100 રૂપિયા જ આપવાના છે. અને જો 1 મહિનામાં નહીં આપે તો એ વ્યાજ પાછું ડબલ થઈ જાય. તો આ રીતે વ્યાજવટું માણસને લાલચું બનાવે છે. વધારે લાલચું બનવાથી માણસ નીતિ અને સદાચારના માર્ગે રહી શકતો નથી. પ્રભુને આ બધી વસ્તુ પસંદ નથી. સદાચાર પસંદ છે, નીતિ પસંદ છે. નીતિ હોય ત્યાં નારાયણ વસે એવી કહેવત છે, તે પણ લક્ષમાં આપણે રાખવી જોઈએ. નીતિ અને સદાચાર પ્રભુને પસંદ છે, દુરાચાર પસંદ નથી, દુર્વૃત્તિ પસંદ નથી. એટલે કબીર સાહેબ આ સાખીમાં આપણને વિગતે વાત કરે છે. મુખબીરી એટલે જાસૂસી કરવી, જાસૂસી કરવી, છાનોમાનું જઈને સાંભળવું અને પછી બીજાને તે જઈને કહી દેવું, અને પરિસ્થિતિનો ગેરલાભ લઈને એની પાસે પૈસા પડાવવા, આ પણ બધું એની અંદર આવે છે. ચોરી કરવી, ચોરી અનેક પ્રકારની થાય, કામ ચોરી, દિલ ચોરી, ધન ચોરી, અનેક પ્રકારની ચોરી, તો એ ચોરી પણ પરમાત્માને પસંદ નથી. જુગાર પણ પરમાત્માને પસંદ નથી. આપણે જાણીએ છીએ કે જુગાર રમવાથી પાંડવોને વનવાસ ભોગવવો પડેલો. જુગાર એવી વસ્તુ છે કે એના હાથમાં આવેલી બાજી એ પોતે ગુમાવે છે. પોતાના હાથમાં સુવર્ણ તક આવેલી હોય તે સુવર્ણ તક પણ જતી રહે છે, અને માણસ દુઃખના દરિયામાં ડૂબી જાય છે. એટલે પરમાત્માનું દર્શન કરવાવાળો જે જીવ છે તે જીવે આ બધી વસ્તુથી દૂર રહેવું પડશે, પોતાના મનને સમજાવવું પડશે. છૂટકો જ નથી. પરમાત્માનું દર્શન કરવું હોય તો આ સિવાય પરમાત્માનું દર્શન થઈ શકે જ નહીં. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે અવદેશ. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે અવદેશ. અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, અગમ પંથ મન થિર કરે, બુદ્ધિ કરે પરવેશ, ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે ઓ દેશ. ચિંતા સબહી છાંડી કે તબ પહોંચે ઓ દેશ, તબ પહોંચે ઓ દેશ. પ્રભુનો માર્ગ અગમ્ય છે, અગમ પંથ. કબીર સાહેબ આ સાખીમાં પ્રભુનો માર્ગ અગમ્ય છે. અગમ્ય શા માટે છે? પ્રભુ પોતે અવ્યક્ત છે. પ્રભુ આપણને આ સ્થૂળ આંખોથી દેખાતા નથી, એટલું જ નહીં પણ આપણી ઇન્દ્રિયોથી પણ એનો અનુભવ સહેજે નથી થતો. એટલા માટે પ્રભુનો જે પંથ છે, પ્રભુને માર્ગે જવાવાળા બધા જીવોને એ પંથ અગમ્ય લાગે છે, સરળ લાગતો નથી, અઘરો લાગે છે. મનને એ રસ્તે જવાનું ગમતું નથી, પણ જો મનમાં પરમાત્માના દર્શનની ઈચ્છા જાગી તો પછી એ મન શું કરશે? એ અગમ્ય પંથે જવા માટે એને કંઈક તો કરવું પડશે ને. તો સૌ પ્રથમ મનની ચંચલતા એને ઓછી કરવી પડશે. જે ચંચળ મન ઘડી ઘડીમાં વિચારો બદલ્યા કરે છે, તે ચંચળ મન પ્રભુને માર્ગે જવા માટે યોગ્યતા ધરાવતું નથી. એટલે કબીર સાહેબ કહે છે કે આ અગમ્ય પંથ હોવાથી એ જીવ તો સાવધાન થઈ જા, તારે એને માટે યોગ્યતા પ્રાપ્ત કરવી પડશે. શેની યોગ્યતા? કબીર સાહેબ કહે છે મન સ્થિર કર. તારું જે ચંચળ મન છે એ અસ્થિર છે, ઘડી ઘડીમાં વિચાર બદલ્યા કરે છે, નિર્ણય બદલ્યા કરે છે, તે પ્રભુના પંથે નહીં કામ આવે. એટલે તું તારા મનને સ્થિર કર, ચંચળતા ઓછી કર. હવે આ કામ ઘણું કઠિન લાગે. મન ચંચળ છે અને તેને સ્થિર કરવું એ બોલવું જેટલું સહેલું છે, તેટલું એ અઘરું પણ છે. બોલવું સહેલું છે પણ ચંચળ મનને સ્થિર કરવું બહુ અઘરું છે. એને માટે કપરી સાધના કરવી પડે. એટલે યોગશાસ્ત્રમાં યોગની વ્યાખ્યા જ ચિત્તવૃત્તિ નિરોધ યોગ એવું કહેવામાં આવ્યું. ચિત્તની વૃત્તિનો સંયમ એ જ યોગ છે એવું એવી વ્યાખ્યા કરવામાં આવી. એટલે આપણા મનની અંદર જે વૃત્તિઓ જાગે છે એ ચંચળ મનની વૃત્તિઓ શાંત થાય, એ જાગે નહીં તો જ મન સ્થિર થઈ શકે. તો એને માટે સભાન પ્રયત્નો સાધકે કરવા પડે છે, જીવે કરવા પડે છે. તો મન સ્થિર કર. ગીતાના બીજા અધ્યાયમાં પણ સ્થિતપ્રજ્ઞના લક્ષણો આપણને જણાવેલા છે, તેમાં પણ મનની સ્થિરતાને માટે આગ્રહ રાખવામાં આવેલો છે. તો મન સ્થિર કર અને બુદ્ધિ પણ સ્થિર કર. બુદ્ધિ પણ સ્થિર કર, મન સ્થિર કર અને બુદ્ધિ પણ સ્થિર કર, તો આ અગમ પંથમાં પ્રવેશ થઈ શકશે. સ્થિતપ્રજ્ઞ એટલે બુદ્ધિ સ્થિરતા, બુદ્ધિની સ્થિરતા. બીજા અધ્યાયમાં, ગીતાના બીજા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ પણ બુદ્ધિની સ્થિરતા અને મનની સ્થિરતા બંને અપેક્ષા રાખે છે, તો જ પરમાત્માનું દર્શન થઈ શકે. આ અગમ્ય પંથ છે પરમાત્માનો, એ અગમ્ય પંથમાં પ્રવેશ ત્યારે જ થઈ શકે કે જ્યારે મન સ્થિર થાય અને બુદ્ધિ પણ સ્થિર થાય. અગમ પંથ મન સ્થિર કરે, બુદ્ધિ કરે પ્રવેશ. ચિંતા છબહી છાંડીકે તબ પહોંચે વો દેશ. પરમાત્માનો જે દેશ છે, પરમાત્માનો જે પ્રદેશ છે, આપણી જે મંઝિલ છે જીવની, તે મંઝિલે પહોંચવા માટે જે ચિંતા મનની અંદર થતી હોય તે પણ અડચણ ઊભી કરે છે. મનમાં અનેક પ્રકારની ચિંતા હોય છે. સંસારી પુરુષ હોય, ગૃહસ્થી પુરુષ હોય, તેને પોતાના ગૃહસ્થીપણાની અનેક ચિંતાઓ હોય. ઘર ચલાવવાનું હોય, છોકરાઓને ભણાવવાના હોય, છોકરાઓને પરણાવવાના હોય, એટલે એણે અનેક પ્રકારની ચિંતામાંથી પોતાનું જીવન પસાર કરવું પડતું હોય છે. તો એ બધી ચિંતાઓ પણ પરમાત્માને માર્ગે આગળ આપણને જવા દેતી નથી, એટલે એ ચિંતા પણ ક્યારે ઓછી થાય? તો કે મન બુદ્ધિ સ્થિર થઈ જાય, મન બુદ્ધિ આત્મા પરાયણ થઈ જાય, આત્માનો વિચાર કરતા થઈ જાય, મન બુદ્ધિ સમર્પિત થઈ જાય ભગવાનને, તો પછી ચિંતા ઓછી થઈ જાય, તો પછી ચિંતા ઓછી થઈ જાય. ભગવાનને શરણે રહેવાથી ચિંતા ઓછી થઈ જાય, અને ભગવાનને શરણે રહીશું તો જ મન પણ સ્થિર થશે, ભગવાનને શરણે રહીશું તો જ બુદ્ધિ પણ સ્થિર થશે, ચિંતા પણ ઓછી થશે. કબીર સાહેબે એ બધા માર્ગ આપણને બીજી ઘણી બધી સાખીઓમાં બતાવેલા છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ 18મા અધ્યાયમાં એમ જ કહે છે કે તું બધું છોડીને મારે શરણે આવી જા, તું ચિંતા બિલકુલ કરીશ નહીં, હું તારો ઉદ્ધાર કરીશ. તો તે વચન પણ કબીર સાહેબ આપણને યાદ કરાવે છે કે ભગવાનને શરણે જવાથી ચિંતા ઓછી થાય છે. તો ચિંતાને, ચિંતામાંથી મનને મુક્ત કરવા માટે પણ આવશ્યક છે, મહેનત કરવી પડે છે. એટલે ભગવાનને શરણે મનને રાખીશું, મનને રાખીશું, બુદ્ધિને રાખીશું, તો ચિંતા ઓછી થશે, તો જ પરમાત્માના પ્રદેશમાં પગરણ આપણા મંડાશે, પરમાત્માના દર્શન આપણે કરી શકીશું. એટલે અગમ પંથ મન સ્થિર કરે, બુદ્ધિ કરે પ્રવેશ, ચિંતા છબહી છાંડીકે તબ પહોંચે વો દેશ. પરમાત્માના દેશમાં ત્યારે જ આપણે પહોંચી શકીશું જ્યારે આપણે મનને ચિંતામુક્ત કરીશું, મનને સ્થિર કરીશું અને બુદ્ધિને પણ સ્થિર કરીશું, તો જ તે સિવાય છૂટકો નથી. કબીરા મન તો એક હે, ભાવે તહાં લગાય, ભાવે ગુરુ કી ભક્તિ કર, ભાવે વિષય કમાય. કબીરા મન તો એક હે, ભાવે તહાં લગાય, ભાવે ગુરુ કી ભક્તિ કર, ભાવે વિષય કમાય. કબીરા મન તો એક હે, ભાવે તહાં લગાય, કબીરા મન તો એક હે, ભાવે તહાં લગાય, ભાવે ગુરુ કી ભક્તિ કર, ભાવે વિષય કમાય. ભાવે ગુરુ કી ભક્તિ કર, ભાવે વિષય કમાય. કબીર સાહેબ આપણા મનના વિચિત્ર સ્વભાવને ફરીથી યાદ કરીને આપણને ઉપદેશ આપે છે કે જે મન સંસારમાં રત રહેલું છે, સંસારના ભોગ ઉપભોગમને ભોગવવામાં જેને આનંદ આવે છે, તે મન ઘણું અગાધ શક્તિવાળું છે. તે મનની શક્તિ જો સંસારમાંથી એ મનને વાળીને પરમાત્મા તરફ વાળવામાં આવે તો આ મન એટલું બધું શક્તિવાળું છે કે તે પરમાત્માના દર્શન પણ કરી શકે છે. મન તો એક જ છે આપણા શરીરમાં ભગવાને આપેલું, તે મન આપણને ભોગોમાં પણ ડૂબાડે છે, સંસારમાં પણ ડૂબાડે છે, આસક્તિમાં પણ નાખી દે છે, મોહમાં પણ આપણને ફસાવી દે છે. આ જ મન જો આપણે જરાક કેળવીએ, થોડું સંસ્કારી બનાવીએ, થોડી મહેનત કરીએ તો આ જ મન એટલું બધું શક્તિવાળું પણ છે કે તે આપણને ભગવાન સુધી પહોંચાડી દે છે, આપણો ઉદ્ધાર કરી દે છે, આત્માનું કલ્યાણ કરી દે છે, આપણું જીવનનો ફેરો સફળ બનાવી દે છે. એટલે કબીર સાહેબ આ સાખીમાં બહુ જ સ્પષ્ટ રીતે આપણને ઉપદેશ આપે છે કે ભાઈ મન તો એક જ છે, તો એ એક મનને તમારે શેમાં લગાડવાનું છે એ તમારે નિર્ણય કરવાનો છે, જીવ માત્રે નિર્ણય કરવાનો છે. ચાહે એ સંસારમાં લગાડી દે કે ચાહે એ ભગવાનના દર્શનમાં લગાડી દે, એ સ્વતંત્ર છે. દરેક જીવ સ્વતંત્ર છે. એટલી બધી સ્વતંત્રતા એને આપવામાં આવી છે કે એ ધારે તો પરમાત્માનું દર્શન કરી શકે છે અને એ ધારે તો સંસારમાં ડૂબી જઈ શકે છે. એટલે કબીર સાહેબ અહીંયા કહે છે કે જો ભાવે ગુરુ કી ભક્તિ કર, આ મનમાં ભાવ જગાડીને, પ્રેમ જગાડીને, ગુરુ એટલે આત્મા, આત્માની તું ભક્તિ કર, આત્માનો ભાવ કર, તો તું આત્માનું દર્શન પામશે, આત્માનો સાક્ષાત્કાર તને થશે, તારો જીવનો ઉદ્ધાર થશે, કલ્યાણ થશે. આત્મ ભાવના ભાવતા લહે કેવળ જ્ઞાન રે, એમ શ્રીમદ રાજચંદ્ર આપણા જમાનામાં થઈ ગયા એમણે સૂત્ર આપેલું છે, મંત્ર આપેલો છે. આત્મ ભાવના ભાવતા, આત્માની ભાવના કરતાં 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 એક દિવસ જીવને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે એવું શ્રીમદ રાજચંદ્રે પણ પોતાના અનુભવને આધારે કહ્યું છે. તે અહીં આપણને યાદ આવે છે કે ભાઈ તું તારા મનને ભાવપૂર્વક જો ગુરુની ભક્તિમાં લગાડી દે, આત્માની ભાવના કરવામાં લગાડી દે, આત્મા પરાયણ જો બનાવી દે તો આત્માનો સાક્ષાત્કાર દિવસ શક્ય બને છે અને જીવનો ઉદ્ધાર આ જ ભાવની અંદર પણ થઈ જાય છે. અગર ભાવે વિષય કમાય, અથવા જો વિષયની કમાણીમાં, પદાર્થોની પ્રાપ્તિની ઝંખનામાં જો રસ હોય, સંસારની મોહિનીમાં જો એને રસ હોય, ભોગ ઉપભોગમાં એને રસ હોય, તો તેમાં લગાડ. તું સ્વતંત્ર છે પણ એમાં તને પરમ સુખની પ્રાપ્તિ નથી થવાની, શાશ્વત સુખની પ્રાપ્તિ નથી થવાની, તને ક્ષણિક સુખની એમાં પ્રાપ્તિ થશે. એટલે તારે વિચાર કરવાનો છે હે જીવ કે મનને ક્યાં લગાડવું, મનને આત્મામાં લગાડવું, ગુરુમાં લગાડવું, કે આ મનને સંસારમાં ડૂબાડવું. એ સ્વતંત્ર છે દરેક જીવ. એટલે વિચાર કરવાનો કે કબીર સાહેબ આપણને કહે છે કે ભાઈ મન તો એક જ છે, આ શરીરમાં આપેલું મન એક છે, એ જ મન પરમાત્માનું દર્શન પણ કરી શકે છે અને એ જ મન સંસારનો ઉપભોગ પણ પામી શકે છે. તારી ઈચ્છામાં હોય તેમ તું કર. જો પરમાત્માનું દર્શન કરવું હોય તો મનને ભાવપૂર્વક, પ્રેમપૂર્વક પરમાત્મા પરાયણ બનાવવા પ્રયત્ન કર, તે સિવાય બીજો માર્ગ નથી.